પ્રકરણ 14. દસ મસ્તકો ગબડે છે. તે વિનાશના સમાચાર સાંભળીને રાવણ બોલી ઉઠ્યો, આ યુદ્ધનો આવો અંત આવશે એવી અપેક્ષા કોણે રાખી હતી? તે આવું ખતરનાક પરિણામ લાવશે એવું કોણે ધાર્યું હતું? નરાંતકના મૃત્યુના સમાચારે આખી લંકામાં ભય પ્રસારી દીધો. ઘણા જ્ઞાની વિદ્વાનો રાવણ પાસે આવ્યા અને તેને પુત્રના મૃત્યુ બદલ આશ્વાસન આપવા લાગ્યા, પણ તે માત્ર સમયનો બગાડ હતો. તેમની સલાહ રાવણના મસ્તિષ્કમાં પ્રવેશી નહીં. જ્યારે રાવણ સ્વસ્થ બન્યો ત્યારે તેને નરાંતકની પત્નીનો વિલાપ સાંભળ્યો, તેથી તે વધારે ક્રોધે ભરાયો. વેરવૃત્તિની અને ક્રોધની જ્વાળાઓમાં તે પોતાની જાતને ભૂલી ગયો. રાત વીતી ગઈ અને સવાર પડ્યો, પણ રાવણની નજરે તે પડ્યું નહીં. વાનરો લંકાના ચારેય દરવાજાઓ આગળ એકત્રિત થયા અને રોજની પેઠે તેમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરવા લાગ્યા. રાવણે રાક્ષસ યોદ્ધાઓને એકઠા કર્યા અને તેણે કહ્યું, સૈનિકો, જો યુદ્ધના ખ્યાલથી તમારું હૃદય કંપી ઉઠતું હોય તો તમે આ ક્ષણે જ સેનામાંથી ચાલ્યા જાઓ, એ શ્રેષ્ઠ છે. યુદ્ધ ચાલતું હોય ત્યારે ભાગી ન જશો. જો તમે તેમ કરશો તો મારે હાથે હું તમને મારી નાખીશ, એવી ધમકી આપી. તેથી તેને એમ લાગ્યું કે હવે તેઓ આખર સુધી લડશે. પછી તેણે સૌથી વધારે વેગવાળા રથને મંગાવ્યો. તેણે આજ્ઞા કરી કે યુદ્ધ દુદુંબી અને રણશિંગા વગાડો. અંધકારને ગાઢ બનાવવા પર્વત શિખરો પેઠે રાક્ષસ યોદ્ધાઓ પંક્તિબદ્ધ રીતે આગેકૂચ કરવા લાગ્યા. તેમને અનેક અપશુકનો થયા, પણ પોતાના શારીરિક બળની આપવડાઈ કરનાર રાવણે તેના ઉપર ધ્યાન આપ્યું. પોતાની પકડમાં રાખેલા આયુધો નીચે ગબડી પડ્યા. તેનો સારથી પોતાની જગ્યાએથી નીચે ગબડી પડ્યો. યુદ્ધ માટે આગેકૂચ કરતા હાથીઓ અને અશ્વો મોટેથી રુદન કરવા લાગ્યા. ચારેય બાજુએ કૂતરા અને શિયાળવા શોકનો અવાજ કાઢવા લાગ્યા. ઘુવડો લંકાના વિનાશને પ્રગટ કરતા હોય તેમ અપશુકનિયાળ રીતે અવાજ કરવા લાગ્યા. રાક્ષસ સેનાના અશ્વદળ, ગજદળ અને પાયદળ દરવાજાઓ આગળ શત્રુનો મુકાબલો કરવા માટે આગળ વધ્યા. સેનાના કઠોર પગલા નીચે દબાઈ રહેલી ધરતી ધ્રુજી ઉઠી. તે સેનાનો દમામ અવર્ણનીય હતો. રાવણનું સૈન્ય વસંત ઋતુના દેવના સૈન્ય જેવું પ્રકાશતું હતું, જે વસંત ઋતુમાં દર વર્ષે રંગો, સંગીત અને આનંદ પ્રગટ થાય છે. દુદુંબીઓ, રણશિંગા, શરણાઈઓ વીરતાના અને સાહસના ભવ્ય પ્રવાહમાં પોતાના સુર રેલાવી રહ્યા હતા. તે દરમિયાન વાનરો અને રીંછો કોઈ અદ્રશ્ય શક્તિ વડે, જેમની પાંખો કાપી નાખવામાં આવી છે તેવા ભારે પર્વતોની પેઠે રાક્ષસો ઉપર તૂટી પડ્યા. યમરાજના દૂતોની પેઠે તેમણે રાક્ષસો ઉપર હુમલો કર્યો. તેમના સૌથી વધારે પ્રભાવશાળી આયુધો હતા તેમના દાંત અને નખ. તેમણે શત્રુઓ પર ટેકરીઓ અને મોટા વૃક્ષો નાખવા માંડ્યા. અમારા સ્વામીનો જય હો એવી સિંહ ગર્જનાથી રાક્ષસોના હાથી જેવા હૃદય ભયયુક્ત ખૂબ કાંપી ઉઠ્યા. થોડા જ સમયમાં રાક્ષસો અને વાનરો વચ્ચેના યુદ્ધે દ્વંદ્વ યુદ્ધનું રૂપ ધારણ કર્યું. રામનો જય હો એ નિનાદને રાવણનો જય હો એ નિનાદથી પ્રત્યુત્તર મળવા લાગ્યા. રાક્ષસો યમદૂત પેઠે લડે, વાનરોના ઘામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. વાનરો રાક્ષસોને બળવાન મુષ્ટિ પ્રહારો કરતા, પોતાના દાંત વડે રાક્ષસોને ચીરી નાખતા, પોતાના પગ વડે તેમના પાંસળામાં લાત પ્રહાર કરતા. રાક્ષસોને પકડીને વાનરો તેમને ચીરીને બે અડધા ફાડિયા કરી દેતા. તેમના આંતરડા બહાર કાઢીને વાનરો તેમને માળાઓ તરીકે ગળામાં પહેરતા. રાવણે પોતાની સેનાનો વિનાશ થતો જોયો. તે ગભરાયો. તેણે પોતાનું ધનુષ્ય હાથમાં લીધું અને ભયંકર રણભૂમિમાંથી ભાગી જતા પોતાના સૈનિકો પર તેણે બાણ છોડવા લાગ્યો. રાવણને પોતાના જ યોદ્ધાઓ પર ક્રોધ કરતો જોઈને વાનરોને વધારે પ્રેરણા મળી. હર્ષપૂર્વક તેઓ બૂમો પાડવા લાગ્યા અને મોટી સંખ્યામાં તેઓ રાવણ ઉપર ધસી ગયા. તેમણે રાવણ પર શિખરો અને વૃક્ષો વડે નિશાન તાક્યું. રાવણ ચારે બાજુએ ફરી વળ્યો અને પોતાના સૈનિકોને દ્રઢતાપૂર્વક ખડા રહેવાનું પ્રોત્સાહન આપવા લાગ્યો. આક્રમણને ખાળવા માટે અસમર્થ વાનરો ચારેય દિશાઓમાં ભાગી જવા લાગ્યા. તે વિલાપ કરવા લાગ્યા કે હે રાજા સુગ્રીવ, અમને બચાવો, અમને બચાવો. રાવણ વડે ફેંકાયેલા બાણોની વૃષ્ટિથી પૃથ્વી ઉપર અને આકાશમાં અંધકાર છવાઈ ગયો. વાનરો તે પ્રદેશના દૂર દૂરના ખૂણાઓ તરફ ભાગી ગયા. શિબિરમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. લક્ષ્મણે તે પરિસ્થિતિ જોઈ તેમણે પોતાના કમર કસી અને ધનુષ્ય બાણ હાથમાં લીધા. રામને સાષ્ટાંગ પ્રણિપાત કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ યુદ્ધ કરવા નીકળ્યા. લક્ષ્મણે રાવણનો ઉપહાસ કરતા કહ્યું, હે દુષ્ટ, વાનરોને અને રીછોને મારી નાખવાથી તને શું લાભ થવાનો હતો? તારી સામે સાક્ષાત મૃત્યુ જેવા ઉભેલા મને જો, હું તારી પાર્થિવ કારકિર્દીને સમાપ્ત કરવા માટે આવેલો કાળ છું. રાવણે જવાબ આપ્યો, ઓહ, શું હું તને નથી ઓળખતો? તું મારા પુત્રનો સંહારક છે. ઘણા દિવસોથી હું તને શોધી રહ્યો હતો. આજે તને મારી નાખીશ અને મારા હૃદયને શાંતિ આપીશ. ક્રોધપૂર્ણ બૂમો પાડીને રાવણે લક્ષ્મણ સામે તીક્ષ્ણ બાણ છોડ્યા, પણ લક્ષ્મણે કુશળતાપૂર્વક તે બાણોના વચ્ચેથી જ કાપીને હજાર ટુકડા કરી નાખ્યા. લક્ષ્મણે રાવણ ઉપર જલદ બાણો છોડ્યા અને રાવણના રથને તથા સારથીને છિન્ન ભિન્ન કરી નાખ્યા. લક્ષ્મણ એકી સાથે સેંકડો અને તેથી પણ વધારે ભયંકર બાણો વરસાવતા હતા. તે બાણો રાવણને મુખ પર અને છાતી ઉપર વાગ્યા એટલે તે જમીન ઉપર પડી ગયો, પ્રહારના દુઃખથી બેભાન બની ગયો. પણ બહુ જ જલ્દી તે ભાનમાં આવ્યો, ઉભો થયો અને તેણે ત્રિમૂર્તિમાંના પ્રથમ દેવ બ્રહ્માએ આપેલ બળવાન આયુધ લક્ષ્મણ ઉપર છોડ્યું. તે વાગતા જ લક્ષ્મણ જમીન ઉપર પડ્યા. હનુમાને તે જોયું. તે તરત જ લક્ષ્મણ પાસે ગયા અને રાવણને ગાળો ભાંડવા માંડ્યા. રાવણે હનુમાનને એક બળવાન મુષ્ટિ પ્રહાર કર્યો, તેથી હનુમાનને ચકરી આવી, પણ તેમણે પોતાની જાતને સુસ્થિર કરી લીધી. તેમણે રાવણને તેના કરતા પણ વધારે જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. રાવણ તે આઘાતથી દિગ્મૂળ બની ગયો. તે મનમાં બોલ્યો કે આ વાનરનો પ્રહાર બળીને ભસ્મ થઈ જાઓ. મને કલ્પનામાં પણ ન હતું કે એક વાનરનો મુષ્ટિ પ્રહાર આવો વજ્ર જેવો હશે. તે દરમિયાન લક્ષ્મણ મૂર્છામાંથી પુનઃ સ્વસ્થ થયા અને તે યુદ્ધ માટે તૈયાર થઈ. રાવણ ફરી બેભાન બની ગયો હતો એટલે તેને ઉચકીને બીજા રથમાં મૂકવો પડ્યો. તેનો સારથી ચતુરાઈપૂર્વક તે રથને લંકામાં હાંકી ગયો. લંકામાં ગયા પછી રાવણ ભાનમાં આવ્યો અને તેણે તરત જ હુકમ કર્યો કે પાતાળ હોમ નામનો વિજયપ્રદ વિનાશકારી વિધિ કરો, જેથી બારણે આવેલા શત્રુને હરાવી શકાય. એ કેવો મોટો મૂર્ખ હતો! શું તે કદી રામ સાથેના યુદ્ધમાં વિજય મેળવી શકે ખરો? વિભીષણના ગુપ્તચરોએ પાતાળ હોમના સમાચાર વિભીષણને પહોંચાડ્યા. વિભીષણ સમયસર સાવધાન બની ગયા. તે તરત જ રામ પાસે આવ્યા. તેમણે પગે પડીને તે બોલ્યા, સ્વામી, જે યજ્ઞ ભૂતકાળમાં મેઘનાથે શરૂ કર્યો હતો તે જ યજ્ઞ કરવામાં હવે રાવણ ગૂંથાયો છે. આ યજ્ઞને પણ વાનરોએ દૂષિત કરવાનો છે અને અભડાવવાનો છે, જેથી તે યજ્ઞ દ્વારા રાવણ જે ઈચ્છે છે તે લાભ તેને મળી શકે નહીં. જો અવરોધ વગર આ હોમ પૂર્ણ થશે તો રાવણને હરાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની જશે. તરત જ સવાર પડી. રામની આજ્ઞા અનુસાર અનેક અનુયાયીઓ સાથે અંગદ અને હનુમાન યજ્ઞ મંડપમાં પહોંચી ગયા. તેઓ ખૂબ આનંદમાં આવી જઈ કૂદવા લાગ્યા. તે રાવણના મહેલને ઘેરી વળ્યા અને બોલ્યા, હે દુષ્ટ યજ્ઞ કરનાર, તું રણભૂમિમાંથી ભાગી ગયો. ઘરમાં તને સલામતી લાગી. શું તું આરામપૂર્વક ધ્યાનમાં બેઠો છે? અંગદે હિંમતપૂર્વક તેની પાસે જઈને તેને લાત મારી. રાવણ પ્રારંભિક મૌનમાં અને ધ્યાનમાં બેઠો હતો. જો તે જરા પણ હાલેચાલે અથવા ધ્યાનને વિક્ષિપ્ત બનાવે તો હોમ માટે તે અપવિત્ર અને અયોગ્ય બની જાય અને જે વિજયપ્રદ યજ્ઞ તે કરી રહ્યો હતો તે ફળ ન આપે. અંગદે અને વાનરોએ તેની સાથે મનસ્વી વ્યવહાર કરવા માંડ્યા. કેટલાક વાનરોએ તેને બચકા ભર્યા, કેટલાકે તેના વાળ ખેંચ્યા. હદ આવી ગઈ. રાવણ ખૂબ ક્રોધે ભરાયો. તે ઉભો થયો. કેટલાક વાનરોને હાથ વડે પકડ્યા, તેમને હવામાં ગોળ ગોળ ઘુમાવ્યા અને જમીન ઉપર પછાડવા તેણે પ્રયત્ન કર્યો, પણ તે એક ડગલું પણ આગળ ન ભરી શક્યો. તેથી તેને ખૂબ શરમ આવી. થોડા સમયમાં રાવણ અને વાનરો વચ્ચે નિયમિત સંઘર્ષ જામ્યો. તેણે યોજના કરી હતી તે હોમવિધિ પૂરો ન કરી શકાયો. રાવણ શોકમાં ડૂબી ગયો. જે બન્યું હતું તેની જાણ રામને કરવામાં આવી. પોતાની યુક્તિ સફળ બની તેથી વિભીષણને અને બીજાઓને પણ ખૂબ આનંદ થયો. પોતે યજ્ઞ પૂર્ણ ન કરી શક્યો તેથી રાવણ ખૂબ નિરાશ થઈ ગયો હતો, પણ તેણે ફરજના ભાન સાથે યુદ્ધભૂમિ તરફ જવાનો નિર્ણય કર્યો. મહેલમાંથી તે નીકળ્યો કે તરત જ અપશુકનો થવા લાગ્યા. સમડીઓ ઉડીને આવી અને તેના મસ્તક ઉપર અને હાથ ઉપર બેઠી. તેનો મુગુટ પોતાને સ્થાનેથી ખસી ગયો. આ ચેતવણીઓ ઉપર તેણે જરા પણ ધ્યાન આપ્યું નહીં. તેણે આજ્ઞા કરી કે રણદુદુંબીઓ અને શંખો વગાડો. જ્યારે તે અવાજ કાને પડ્યો ત્યારે લાખો રાક્ષસો એકત્રિત થયા. રામ સામે ખુખાર જંગ ખેલવા માટે તેમનું સૈન્ય આગેકૂચ કરવા લાગ્યું. રામે ખભે બાણનો ભાથો અને ધનુષ્ય હાથમાં લીધા. તેમના બાહુ દીર્ઘ હતા, છાતી વિશાળ હતી. તે તેજ સભર મનોહારિતાની મૂર્તિ સમાન હતા, વીરતા ભર્યા બળના મૂર્તિ સમાન હતા. તે રણભૂમિ ઉપર ખડા રહ્યા. આકાશમાં દેવો પણ એકઠા મળ્યા અને રાક્ષસ યુથોની માનવ જાતિને ઉગારનાર રામની પૂજ્ય ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગી. યોગ્ય વ્યવસ્થાપૂર્વક વાનરસેના રામની પાછળ પાછળ ચાલી. રામની આજ્ઞા અનુસાર વર્તવા તે સાવધ હતી. પ્રલયના દિવસે પૃથ્વી ઉપર વિનાશકારી પૂરોને વહેડાવનાર ગર્જના કરતા વાદળોની પેઠે વાનરસેના રાક્ષસ સેનાનો સર્વનાશ કરવાનો નિશ્ચય કરીને આગળ વધી. વાનરો શત્રુ સેના ઉપર જે પર્વત શિખરો નાખતા હતા તે વજ્રઘોષ સાથે નીચે પડતા હતા. એક ક્ષણમાં રાક્ષસ સેનાના રથોનો, હાથીઓનો અને અશ્વનો વિનાશ કરવામાં આવ્યો. હજારો રાક્ષસો ભૂમિ ઉપર પડ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. રાવણના બધા યોદ્ધાઓ મરી ગયા. તેને એમ લાગ્યું કે હવે હું એકલો છું, જ્યારે વાનરો અને રીછો તો અનેક છે. એટલે તેણે પોતાની માયા શક્તિનો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. રામ સિવાય બધા ઉપર તેણે માયાનો પ્રયોગ કર્યો, પણ રામનો સંકલ્પ કંઈક જુદો જ હતો. તેમના સંકલ્પને કારણે રાવણ જ્યાં જ્યાં નજર કરતો ત્યાં ત્યાં વાનર સૈન્યોનો વિશાળ સાગર તેને દેખાતો. તે સૈન્યોને મુખરે રામ અને લક્ષ્મણ તેને દોરતા હતા. તે જોઈને રાવણને ખ્યાલ આવી ગયો કે મારી માયા કોઈ અસર ઉપજાવી શકતી નથી. થોડા જ સમયમાં બધા વાનરોને પોતાની પાસે બોલાવીને રામે ગંભીરતાપૂર્વક કહ્યું, લાંબા સમય સુધી ચાલેલા કઠોર યુદ્ધથી તમે બધા હવે થાકી ગયા છો. જાઓ અને આરામ કરો. હવે રામ અને રાવણ વચ્ચે થતા યુદ્ધને તમે જુઓ. રામ એમ બોલ્યા કે તરત જ રાવણ પડકારની ગર્જના સાથે રામ સામે આવ્યો. તે જોઈને રામે સ્મિત કર્યો અને તે મૃદુ અવાજે બોલ્યા, હે મૂર્ખ, પ્રથમ તો હું જે નીતિમય સલાહ આપું છું તે સાંભળ. જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. પ્રથમ પ્રકારના મનુષ્યો પાતાળી વૃક્ષ જેવા હોય છે, જે વૃક્ષને સુંદર ફૂલ આવે છે પણ તે ફૂલ ફળરૂપ બનતા નથી. જે લોકો માત્ર વાણી વિલાસ કરે છે અને બોલ્યા પ્રમાણે જરા પણ આચરણ કરતા નથી તેઓ આ પ્રકારના છે. બીજા પ્રકારના લોકો કેળના વૃક્ષ જેવા હોય છે, તે વૃક્ષ ફૂલ અને ફળ બંને આપે છે. જે લોકો બોલે છે અને તે પ્રમાણે વર્તે છે તે લોકો આ પ્રકારના છે. જ્યારે ત્રીજા પ્રકારના લોકો ફણસના વૃક્ષ જેવા હોય છે, તે વૃક્ષને ફૂલ નથી હોતા માત્ર ફળ જ હોય છે. શ્રેષ્ઠ પ્રકારના મનુષ્યો આત્મશ્લાઘા કરતા નથી, વ્યર્થ બબડતા નથી, મોટી વાતો કરતા નથી, તેઓ મૌન રહીને માત્ર કાર્ય કરનારા લોકો છે. તું તો માત્ર બડાઈખોર છે, તારા અનીતિમય શાસને તારી જાતિનો વિનાશ સર્જ્યો છે. રાવણ આ આરોપો સહન કરવાની મનોદશામાં ન હતો. તે બોલ્યો, શું તું મને બોધ આપવાની હિંમત કરે છે? તેણે રામને ખૂબ ગાળો પાડી. તેને ઓચિંતા રામ પ્રત્યે અનેક બાણો વરસાવ્યા. રામે અગ્નિઅસ્ત્રથી તેનો પ્રત્યુત્તર આપ્યો. રામના અસ્ત્રથી રાવણના બધા બાણ બળીને ભસ્મ થઈ ગયા. રાવણે રામ પ્રત્યે લાખો તીક્ષ્ણ ધારવાળા ચક્રો અને ત્રિપાખિયા ભાલા ફેંક્યા પણ તેના દુષ્ટ હૃદયની આશાઓ પૂર્ણ થઈ નહીં. પછી રામે પોતાના અમોઘ ધનુષ્યને હાથમાં લીધો અને અનેક ખતરનાક બાણો તાક્યા, જે સીધા પ્રતિકાર ન કરી શકે એવા યમદૂતોની પેથે મૃત્યુકારક શરીરમાં દાખલ કરવા ઉત્સુક એવા સર્પોની પેથે રાવણ પ્રત્યે ઉડ્યા. રામે જોયું કે રાવણનું એક મસ્તક બાણ વડે કપાઈ જાય છે કે તરત જ તેની જગ્યાએ બીજું મસ્તક ફૂટી નીકળે છે. આગામી મૃત્યુની ઉપેક્ષા કરતો રાવણ અભિમાનમાં ડૂબેલો હતો. તેણે ખૂબ હર્ષપૂર્વક રામને પડકાર ફેંક્યો. તે એક ભયંકર દ્રશ્ય હતું. જમીન પર ગબડી પડેલા મસ્તકો બૂમો પાડી રહ્યા હતા કે રામ ક્યાં છે, લક્ષ્મણ ક્યાં છે, સુગ્રીવ ક્યાં છે. ધડ પર રહેલા મસ્તકો દાંત પીસતા હતા અને વિભીષણ ક્યાં છે એમ બોલી તેને ગાળો ભણતા હતા. તે બોલતા હતા કે હે મારા ભાઈ, તું ગાદીનો વારસ બને એ માટે તું તારા ભાઈના મૃત્યુના સમાચારની રાહ જોઈ રહ્યો છે. તે બદલ તને શરમ હો. તું વીર નથી, તું એક બાયલો તાપસ છે. તને ધિક્કાર હો. કોઈએ તારું મોં ન જોવું જોઈએ. તરત જ કપાઈ ગયેલા મસ્તકો ફરી ઉગ્યા. રાવણે ખૂબ ભયંકર રીતે અને અસાધારણ વીરતાપૂર્વક લડવા માંડ્યો. લક્ષ્મણ, સુગ્રીવ અને અંગદ તેને જોઈ જ રહ્યા હતા અને તેના બળની પ્રશંસા કરી રહ્યા હતા. છેવટે રામે નિર્ણય કર્યો કે રાવણના મૃત્યુમાં હવે જરા પણ વિલંબ થવો જોઈએ નહીં. દિવસે દિવસે તેના અન્યાયો અનેક ગણા વધતા જતા હતા. નીલ અને બીજા વાનરવીરો રાવણ તરફ શિલાઓ ફેંકતા હતા અને તેને ખૂબ જ ઈજાઓ પહોંચાડતા હતા. પણ સાંજ પડી અને તે દિવસના યુદ્ધનો અંત આવ્યો. તે રાતે ત્રિજટા સીતા પાસે બેઠી તેણે રામના અને રાવણના યુદ્ધનું વર્ણન કર્યું. તેણે કહ્યું કે રાવણનું મસ્તક કપાઈ જતા તેની જગ્યાએ બીજું મસ્તક ઉગતું હતું. તે સાંભળીને સીતાનો મુખ ફિક્કું પડી ગયું. તે શોકમાં ડૂબી ગયા. તેથી ત્રિજટાને આશ્ચર્ય થયું. તે બોલી, ચિંતા ન કરશો, રાવણના હૃદયમાં તમારું રૂપ સ્થાપિત થયેલું છે, તેથી તેને નવા મસ્તકો ઉગે છે. તેથી સીતાને શોક અને હર્ષ બંને થયા. ત્રિજટા ત્વરાપૂર્વક બોલી, સીતા, શંકા ન કરશો, રાવણનો અંત પાસે છે. રામ વિજય પ્રાપ્ત કરશે. રામ પણ દરેક બાણ છોડતી વખતે તમને યાદ કરે છે. તેમના હૃદયમાં પણ તમારું રૂપ છે. એટલે રાવણ તમારી સ્મૃતિ ભૂલી જાય તે ક્ષણ આવે ત્યાં સુધી અંત લંબાયા કરે છે. તે જ ક્ષણે તેનો અંત આવશે અને તે માર્યો જશે. બીજા દિવસના યુદ્ધમાં રાવણે પોતાની રહસ્યમય માયાશક્તિનો ઉપયોગ કર્યો. તેણે સર્જેલા ભૂતો, પ્રેતો, પિશાચો વડે યુદ્ધભૂમિ ઉભરાઈ ગઈ. તેમના હાથોમાં ધનુષ્યો અને બાણો હતા. પિશાચિનીઓ આસપાસ નૃત્ય કરતી હતી. તેમના એક હાથમાં તલવાર હતી અને બીજા હાથમાં પકડેલી ખોપરીમાંથી લોહી પીતી હતી. તેઓ ચીસો પાડીને બોલતી હતી કે પકડો, મારો, મારી નાખો. વાનરો જે જે દિશામાં આગળ વધતા ત્યાં તેમની સામે અગ્નિની ઊંચી દિવાલો ખડી થઈ જતી. વાનરો અને રીંછો ભયથી અને આશ્ચર્યથી ચકિત બની ગયા. વાનર સેના પર ઓચિંતી રેતીની ખૂબ વૃષ્ટિ થવા લાગી. પોતાના શત્રુઓની દશા દેખીને રાવણે આનંદપૂર્વક ગર્જના કરી. લક્ષ્મણ, સુગ્રીવ અને બીજા વાનરવીરો અસમર્થ બની ગયા. યોદ્ધાઓએ કરુણ રીતે રામની મદદ માટે તેમને પ્રાર્થના કરી. રાવણની માયાથી ઉત્પન્ન થયેલા અનેક હનુમાનો રામને ઘેરી વળ્યા હતા. દરેક હનુમાનના હાથમાં મોટું પર્વત શિખર હતું. તેઓ પોતાની પુચ્છ ગ્રંથિઓમાં રામને પણ બાંધવા માટે પ્રયત્ન કરતા હતા. તે પુચ્છોના ગૂંચળા બધી દિશાઓમાં અનેક માઇલો સુધી લાંબા હતા, પણ તે બધા વિનાશ અને ગૂંચવાડાની મધ્યમાં રામ એક તાજી ખીલેલી પુષ્પકળી પેઠે કોઈ પણ જાતની ફિકર કે ઈજા વગર નીલ પ્રકાશતા હતા. તે જાણતા હતા કે આ બધા રાક્ષસની માયાના ક્ષણ ભંગુર સર્જનો છે. પોતાને ગૂંચવાડામાં નાખી દેવાના રાવણના પ્રયાસો પ્રત્યે તે મનમાં હસી રહ્યા હતા. પોતાના ધનુષ્યમાંથી એક જ બાણ છોડીને તેમણે તે માયા શક્તિના વિવિધ પરિણામોનો વિનાશ કર્યો. વાનરોએ અને રીંછોએ તે ભયંકર દ્રશ્યોને એક ક્ષણમાં વિલીન થતા જોયા અને તેઓ હર્ષ પામે. રામના બાણે પ્રવેશ કર્યો કે તરત જ સૂર્યના કિરણો આગળ જેમ ધુમ્મસ પીગળી જાય તેમ તે બધી જ માયા પીગળી ગઈ. વાનરોએ રાવણ પર શિલાઓનો ઝંઝાવાતી વરસાદ વરસાવ્યો. અસ્ત્રો લઈને તેઓ રાવણની આસપાસ કૂદવા લાગ્યા. પછી રામે એક તીક્ષ્ણ બાણ પસંદ કર્યો અને તેને રાવણ તરફ ફેંક્યો. તેણે એક મસ્તકને છેદી નાખ્યો, પણ એક ક્ષણમાં તેની જગ્યાએ બીજો ઉગીન નીકળ્યો. આમ વારંવાર બન્યું. રામ તે મજાક જોઈ રહ્યા હતા, મજાક માણી રહ્યા હતા. તેમને એ ઘટના યાદ આવી કે લાભની જગ્યાએ લોભ આવે છે, લાભ મળે છે કે તરત લોભ વધે છે. કપાઈ જતા મસ્તકને તેમણે લાભ તરીકે કલ્પ્યું અને ઉગતા મસ્તકને લોભ તરીકે. રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું તે અતુલ અને નિરતિશય જનુની હતું. કહેવત છે કે સમુદ્ર સમુદ્ર જેવો છે અને આકાશ આકાશ જેવું છે. તેમને બીજા કશા સાથે સરખાવી શકાય તેમ નથી. તે જ રીતે રામ રાવણનું યુદ્ધ એ રામ રાવણના યુદ્ધ જેવું જ છે. તે યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. રામને યુદ્ધનો થાક જરા પણ લાગતો ન હતો. તેમને માટે યુદ્ધ એક રમત હતી, એક મનોરંજનીય ક્રીડા હતી. 14 વર્ષના વનવાસની મુદતમાં હજી થોડા દિવસો બાકી રહ્યા હતા, એટલે તે યુદ્ધની રમતમાં થોડાક દિવસ વધારે પરોવાઈ રહે તે પોષાય તેવું હતું. જો રામ યુદ્ધના આખરી અંક બાબત નિર્ણય કરે તો રાવણ કેવી રીતે પોતાના મૃત્યુને થોડાક વધુ સમય સુધી મુલતવી રાખી શકે, અથવા રામના નિર્ણયમાં ફેરફાર કરી શકે. જ્યારે નિશ્ચય કરેલો સમય પૂર્ણ થઈ ગયો ત્યારે રાવણને બધી રીતે અપશુકનો થવા લાગ્યા. કૂતરા રડવા લાગ્યા, શિયાળવા રડવા લાગ્યા, આકાશમાંથી અગ્નિના ગોળા પડવા લાગ્યા, બધી દિશાઓમાં ઓચિંતી જ્વાળાઓ ભભૂકી ઉઠવા લાગી. રાણી મંદોદરીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. દરેક ઘરમાં અને આખી નગરીમાં મંદિરોમાંની મૂર્તિઓ ખૂબ આંસુ સારવા લાગી. ટેકરી ઉપર અને ખીણમાં થતી ભીષણ ગર્જનાઓ ભય પ્રસરાવા લાગી. આ વિપત્તિ સૂચક ચિહ્નો જોઈને સાવધાન બનેલા દેવોએ જાણ્યું કે રાક્ષસોનો અંત હવે હાથ વેંતમાં છે. તેઓ ધર્મના વિજયને જોવા અને તેનું સ્વાગત કરવા માટે જય જય બોલવામાં આકાશમાં એકઠા થઈ ગયા. પછી રામે રાવણ ઉપર એકી સાથે 31 બાણ છોડ્યા. ભીષણ નાગોની પેઠે તે ઉડ્યા. એક રાવણની નાભી હેઠળ રહેલા અમૃત કુંભમાં પ્રવેશ્યું. બાકીના 30 બાણોએ તેના 10 મસ્તક 20 હાથ છેદી નાખ્યા. જ્યારે તેના મસ્તકો અને અંગો જમીન ઉપર પડ્યા ત્યારે થોડા સમય સુધી તો તે ઠેકડા મારીને ઉઠીને અને પડીને પાગલ નૃત્ય કરવા લાગ્યા. છેવટે તે શાંત બનીને જમીન ઉપર પડી રહ્યા. આમ રાવણ મૃત્યુ પામ્યો અને સ્વર્ગમાં ગયો. તે દિવસ ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી હતી. તે જ ક્ષણે આકાશમાં અનેક સ્વર્ગીય દુધુંબીઓ વાગ્યા. રાવણનો તેજોમય આત્મા રામમાં વિલીન થઈ ગયો. તે દ્રશ્ય જોઈને વાનર યોદ્ધાઓ અચંબામાં પડી ગયા. 18 દિવસ ચાલેલા રામ રાવણના યુદ્ધમાં રામની વીરતાને અને તેમના પરાક્રમોને જોઈને તેઓ આશ્ચર્યચકિત બની ગયા. એકી અવાજે તે બોલ્યા કે રામનો જય હો. રાવણના મૃત્યુના સમાચાર સાંભળીને રાણી મંદોદરી ભૂમિ ઉપર પછડાયા. પોતાની દાસીઓ સાથે ત્વરાપૂર્વક તે મળદા પાસે આવ્યા અને મોટેથી વિલાપ કરવા લાગ્યા. તેમણે પોતાના પતિના મસ્તકો એકઠા કર્યા અને રાવણનું કરુણ નસીબ જોઈને શોકાવિષ્ટ બની ગયા. તેમણે પ્રેમપૂર્વક રાવણના ભૂતકાળના પરાક્રમોનું ગાન કર્યું અને બોલ્યા, હે નાથ, તમે આખી સૃષ્ટિને હરાવીને તાવે કરી દીધી હતી. 8 દિક્પાલો તમારે પગે પડ્યા હતા અને તેમણે તમારા રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. તે બધું યશ શું કામ લાગ્યું? તમે કરેલું તપ શું કામ લાગ્યું? તમે ઘણું બળ પ્રાપ્ત કર્યું હતું, છતાં તમારે આ નસીબે ભોગવવું પડ્યું. તમે રામથી વિમુખ બન્યા અને તેથી તમારે આ ફટકો સહન કરવો પડ્યો. તમે કામવૃત્તિના આવેગોને જીતી શક્યા નહીં. માણસ ભલે મૃત્યુના દેવ કાળ જેટલો બળવાન હોય, પણ જો તે કામવૃત્તિનો ગુલામ બને તો તે ભયંકર શિક્ષામાંથી છટકી જઈ શકતો નથી. કામવૃત્તિથી અંધ બનેલા તમે આ કરુણ અંતમાંથી છટકી શક્યા નહીં. કામવૃત્તિએ તમારી પાસે રામની ઉપેક્ષા કરાવી અને તમારા મસ્તક પર આ વિપત્તિ આણી. રાવણ પોતાના ક્રોધાગ્નિ વડે રાક્ષસો રૂપી દુર્ગુણોના વનને બાળી નાખવા માટે રામે આ અવતાર લીધો છે. મેં તમારી સમક્ષ અનેક વાર આ વાત કહી હતી, પણ ક્રૂર નસીબે તમને મારી આગાહીયુક્ત આજીજીઓ પ્રત્યે બહેરા બનાવી દીધી. મેં તમને કહ્યું હતું કે રામ સામાન્ય માનવી નથી, પણ તમે તમારા શારીરિક બળ ઉપર, તમારી ચતુરાઈ વાળી બુદ્ધિ ઉપર, તમારા વિશાળ ધન ભંડારો ઉપર અને તમે જેમના ઉપર રાજ્ય કરતા હતા તે અસંખ્ય રાક્ષસો ઉપર આધાર હતો. શું મેં તમારા પગ પકડીને દયાસાગર રામને શરણે જવાનું અને રાક્ષસોને વિનાશમાંથી ઉગારી લેવાનું આજીજીપૂર્વક નહોતું કહ્યું? પણ તમે મારી દલીલોનો અને આજીજીઓનો સ્વીકાર કર્યો નહીં. તમે સતત બીજાઓને ઈજા કરવામાં જ ગૂંથાયેલા રહેતા હતા અને તેમાં રાસ્તા હતા. તમે બીજાઓને લાભ આપવાનો પ્રયત્ન ભાગ્યે જ કર્યો હતો. હંમેશા તમારું વલણ પાપી કૃત્યો અને વિચારો પ્રત્યે વળેલું રહે, છતાં પણ રામે તમને આશીર્વાદ આપ્યા અને તમારો આત્મા તેમનામાં વિલીન થઈ ગયો. આ કેટલી બધી અનુકંપા કહેવાય. તમે તેમને આથી મૃત્યુ પામ્યા. એક સદભાગ્ય કહેવાય કે જેને બહુ થોડા લોકો પ્રાપ્ત કરી શકે છે. અરે, ખાસ તમને મારવાના હતા એ માટે તો રામ માનવ રૂપમાં જગતમાં ઉતર્યા. રાક્ષસોના રાજાએ પોતે જ રાક્ષસ જાતિના સંવારનો રાજમાર્ગ ચણ્યો હતો. આ તમારી મોટામાં મોટી સિદ્ધિ ગણાશે. તમારી રક્ષણકારી ચતુરાઈનું આ મોટામાં મોટું દ્રષ્ટાંત છે. શું તમારા બધા તપનું અને સાધનાનું છેવટે આ પરિણામ આવ્યું? રામ, કોઈ પણ માણસ પોતાના કર્મોના પરિણામમાંથી છટકી જઈ શકતો નથી. એ સિદ્ધ કરવા માટે શું તમે આ કર્યું? તે કર્મના નિયમ માટે આના કરતા બીજો મોટો દાખલો કયો હોઈ શકે? આમ રાવણે પોતે પોતા ઉપર જે આ વિપત્તિ નોતરી હતી તેને બધા જોઈ શકે છે અને તેમાંથી બોધપાઠ લઈ શકે છે. પોતાના પતિના શબ પાસે બેસીને મંદોદરીએ આમ લાંબા સમય સુધી વિલાપ કર્યો. પોતાના જ્ઞાન વડે મંદોદરીને ખ્યાલ આવી ગયો હતો કે રામ સ્વયં પરબ્રહ્મ, સાર્વત્રિક પરમાત્મા અને નિર્ગુણ છે. આ સમયે મંદોદરીએ જે દ્રષ્ટિબિંદુ અને વલણ અપનાવ્યા હતા તે જોઈને સ્વર્ગના દેવો ખૂબ રાજી થયા. મંદોદરીના વિલાપથી વિભીષણ વ્યગ્ર બન્યા. તેમણે સ્વીકાર્યું કે મંદોદરી જે કહી રહ્યા હતા તે તદ્દન સાચી છે. રામ અને લક્ષ્મણ વિભીષણ પાસે આવ્યા અને તેમણે તેમને સાંત્વન આપ્યું. તેઓ વિભીષણને પોતાના મૃત્યુ પામેલા ભાઈની મરણોત્તર ક્રિયા કરવાનું કહ્યું. આ આજ્ઞા અનુસાર તેમણે યોગ્ય જગ્યાએ અને ઉચિત સંસ્કાર વિધિ સાથે નિયત ક્રિયા કર્મ કર્યા. મંદોદરીએ અને બીજી સ્ત્રીઓએ પણ મંત્રો વડે પવિત્ર કરેલી જલાંજલિ આપી. વિભીષણે યોગ્ય વિધિપૂર્વક રાવણની મરણોત્તર ક્રિયા કરી. તે ક્રિયામાં નાનામાં નાની વિગત પર પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. રામ તે બધો સમય વિભીષણને આશ્વાસન આપી રહ્યા હતા. રામે કહ્યું કે પોતાના દુષ્કૃત્યો વડે રાવણે જે શાપ વહોરી લીધા હતા તે પાક્યા ત્યારે જ તેનો વધ થયો, એટલે તે માટે શોક કરવો એ નિરર્થક છે. રામે લક્ષ્મણને, સુગ્રીવને, જાંબુવાનને અને અંગદને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું, વિભીષણનો લંકાના રાજા તરીકે રાજ્યાભિષેક કરવા માટે તમે નળ, નીલ અને બીજાઓ સાથે લંકામાં જાઓ. તેમણે તેમને તે કાર્ય વિલંબ વગર પૂરું કરવાનું કહ્યું, કારણ કે બીજે દિવસે પોતાના પિતાએ નક્કી કરેલી 14 વર્ષના વનવાસની મુદત પૂરી થતી હતી. પણ વિભીષણે વિરોધ કરતા કહ્યું, મારે રાજ્યની શી જરૂર છે? કૃપા કરીને મને તમારા ચરણકમળમાં રાખો. આજથી લંકા તમારી છે. લંકા અયોધ્યાનો એક ભાગ છે એમ માનો. પણ રામ તેમાં સંમત થયા નહીં. રાજનીતિના અનેક સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરીને તે બોલ્યા કે મારી આજ્ઞા પાછી ખેંચી લઈ શકાય તેમ નથી. ત્યારે વિભીષણે પ્રાર્થના કરી કે હે સ્વામી, તમે તમારા હાથે મને રાજ્ય સોંપો. રામે જવાબ આપ્યો, ના, મેં મારા પિતાની આજ્ઞા 13 વર્ષ 11 માસ અને 29 દિવસ સુધી પાળી છે. મારે છેલ્લે દિવસે તે આજ્ઞાનો ભંગ કરવો જોઈએ નહીં. પિતાની ઈચ્છા પ્રમાણે હું દેશવટો ભોગવતો વનવાસી છું અને વનવાસીઓએ કોઈ શહેરમાં કે વસ્તીમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. તમને તે નિયમની ખબર હશે. એમ બોલીને તેમણે વિભીષણને આશીર્વાદ આપ્યા અને લક્ષ્મણને કહ્યું, તું લંકામાં જા અને વિભીષણનો રાજાભિષેક કર. તે આજ્ઞે માથે ચડાવીને લક્ષ્મણ, સુગ્રીવ, અંગદ, નલ અને બીજા વાનરો લંકાના રાજમહેલમાં પહોંચ્યા. તેમણે વિભીષણના મસ્તક ઉપર રાજમુકુટ મૂક્યો અને તેમના કપાળમાં રાજ તિલક કર્યું. વિભીષણે વાનરોને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા, તેમની મૈત્રીભરી મદદ માટે આભાર માન્યો અને બોલ્યા કે તમારા દ્રષ્ટાંતને અનુસરીને અને તમારી મદદનો લાભ મેળવીને હું મારા જીવનનો સાચો હેતુ પરિપૂર્ણ કરવાનું તમને વચન આપું છું. હું રામના પ્રતિનિધિ તરીકે આ દેશ ઉપર રાજ્ય કરીશ. તેને હું મારો દેશ નહીં માનું. મેં મારું સંપૂર્ણ સમર્પણ રામને કરી દીધું છે। રાવણે તેના પુત્રોએ અને તેના યોદ્ધાઓએ વાનરો પ્રત્યે જે ક્રૂરતા અને ઈજાઓ આચરી હતી તેમને યાદ કરીને વિભીષણને ખૂબ દુઃખ થયું, પણ તે બધું રામની લીલાથી બન્યું હતું એમ વિચારથી તેમને આશ્વાસન મળ્યું। પછી તરત જ તે બધા રામ પાસે પાછા આવ્યા અને પૂજ્યભાવપૂર્વક તેમને પગે પડ્યા। પછી રામે હનુમાનને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે અદ્વિતીય વીર, મારું બીજું એક કામ કર, ફરી એકવાર લંકામાં સીતા પાસે જા અને જે બધું બન્યું છે તે તેમને કહી સંભળાવ, પછી સીતાની સ્થિતિ વિશે સમાચાર લઈને પાછો। તે આજ્ઞા અનુસાર હનુમાન લંકામાં સીતા જ્યાં હતા ત્યાં ગયા અને તેમના પવિત્ર ચરણે પડ્યા। સીતાએ તરત જ તેમને રામના દૂત તરીકે ઓળખી કાઢ્યા। તેમણે કહ્યું કે પોતાની વાનર સેના સાથે રામ લક્ષ્મણ કુશળ તો છે ને, કરુણાસાગર રામ સલામત અને સુખી તો છે ને, પ્રણમાંજલિ રચીને અને માથું નમાવીને હનુમાને જવાબ આપ્યો, રામ બધી રીતે સલામત અને સુખી છે। તેમણે રાવણને મારી નાખીને વિભીષણને આ દેશના સ્થાયી રાજા તરીકે સ્થાપ્યા છે। રામના વિજયના અને રાવણના પતનના સમાચાર સાંભળીને સીતા રાજી થયા। હર્ષથી તેમનું મુખ ચમકી ઉઠ્યું, તે આનંદ વિભોર બની ગયું, તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યું। તે બોલ્યા, હે વાનરોના નેતા, આ શ્રેષ્ઠ સમાચાર મને આપવા બદલ હું તમને શી ભેટ આપી શકું? તું જે આશ્વાસનપ્રદ શબ્દો બોલ્યો છે તેમની બરાબરી કશું જ કરી શકે તેમ નથી। હનુમાને જવાબ આપ્યો, માતાજી, તમે જે આનંદ પ્રગટ કર્યો તેણે મને ત્રિભુવનની ભેટ આપી દીધી, એથી વધુ હું શાની ઝંખના કરી શકું? રામ યુદ્ધમાં વિજયી બન્યા અને તે પોતાના ભાઈ સાથે સુખી છે તે જોવા કરતા બીજું વધારે મોટું સદભાગ્ય શું હોઈ શકે? એમ બોલીને હનુમાને ફરી સીતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યો। સીતા બોલ્યા, હે વાનર શ્રેષ્ઠ, મારા સ્વામીના વિયોગથી આ 10 માસ સુધી શોકમાં ડૂબી હતી, તે કારણે મને બાહ્ય જગતનું કશું જ ભાન નથી, તે ગમે તે હોય, પણ તે મને સૌથી વધારે પ્રિય અને શુભ સમાચાર આપ્યા છે, એટલે આજના દિવસને હું મંગળવાર કહીશ। તે મંગળવારનો દિવસ હતો, આજે મારું મંગળ થયું છે, મને આનંદ પ્રાપ્ત થયો છે, આ દિવસ પવિત્ર ગણાશે, અઠવાડિયાના બીજા દિવસો કરતા મંગળવારે તારી ખાસ પૂજા થશે। તે સાંભળીને હનુમાન તેમને પગે પડ્યા અને પ્રણમાંજલિ રચીને ઉભા રહ્યા। સીતાએ હનુમાનને આજીજી કરી, મોહકતા અને કરુણાની મૂર્તિ એવા મારા સ્વામી રામના મિલનનું વરદાન મને મેળવી આપ, આ યુદ્ધ અને કાપા કાપી મારી ખાતર થયા હતા, હું મારા સ્વામીને ફરી મળું તેટલા માટે થયા હતા, તે શું તું નથી જાણતો? મને જલ્દી રામના ચરણ કમળ પાસે લઈ જા। સીતાના શબ્દોમાં વ્યક્ત થતા દુઃખને હનુમાન સહન કરી શક્યા નહીં, એક ક્ષણમાં આકાશમાં છલાંગ મારી રામ પાસે પહોંચી ગયા। સીતા સાથેના મિલનમાં જે કઈ બન્યું હતું તે બધું તેમણે રામને વર્ણવી બતાવ્યું। રામે અંગદને, વિભીષણને અને બીજાઓને એકઠા કરીને કહ્યું કે સીતા જ્યાં છે ત્યાં જાઓ અને માનપૂર્વક તેમને અહીં મારી પાસે લઈ આવો। તેઓ અશોકવનમાં ગયા જ્યાં સીતા અત્યાર સુધી કેદ રાખવામાં આવ્યા હતા। વિભીષણે આજ્ઞા આપી કે અશોકવનમાંથી લાવતા પહેલા સીતાને સ્નાન કરાવજો, સુંદર રેશમી વસ્ત્રો પહેરાવજો, રત્નજડિત આભૂષણોથી તેમને શણગારજો, પણ સીતાએ તે સૂચન ફગાવી દીધું। તે બોલ્યા, રામ મારું સૌથી વધારે મૂલ્યવાન રત્ન છે, તે એક રત્ન માટે તે એક જ રત્ન મારે માટે બસ છે, તેમના દર્શનના સ્નાનથી મને સંતોષ થશે, તેમને હું જે સાષ્ટાંગ પ્રણિપાત કરીશ તે મારે માટે રેશમી વસ્ત્ર છે, જે એકવાર રાવણની સંપત્તિ હતી તેમાંનું કશું જ હું પહેરવા ઈચ્છતી નથી। તેમની ઝંખનાના ઊંડાણથી વિભીષણ વ્યગ્ર બની ગયા, તેમણે દાસીઓને સીતાની ઈચ્છા મુજબ વર્તવાનું કહ્યું। દાસીઓએ પણ કહ્યું કે સીતા પોતાના સ્વામીના દર્શન માટે ખૂબ ઝંખે છે। તરત જ એક પાલખી લાવવામાં આવી અને સીતાને તેમાં બેસાડવામાં આવી। વાનરોએ તે પાલખી પોતાના ખભા ઉપર ઉંચકી, સીતા જ્યારે માર્ગમાંથી પસાર થતા હતા ત્યારે જીવતી રહેલી રાક્ષસી સ્ત્રીઓ, વાનર યોદ્ધાઓ અને બીજા લોકો ઉત્તેજનાપૂર્વક રસ્તાની બંને બાજુએ નાચતા કૂદતા જોવા મળ્યા અને ઉચ્ચ સ્થાને તેઓ કૂદીને બેઠા, પણ સીતા જમણી કે ડાબી બાજુએ નજર કરતા ન હતા, તે મસ્તક નીચું કરીને માત્ર રામના જ વિચારોમાં ડૂબી ગયેલા હતા। થોડું અંતર કાપવાનું બાકી રહ્યું ત્યારે સીતા પાલખીમાંથી નીચે ઉતરે, કારણ કે તે નમ્રતાપૂર્વક પોતાના સ્વામી પ્રત્યે પગે ચાલીને જવા માંગતા હતા। આસ્તે આસ્તે તે રામ તરફ આવ્યા, જ્યારે તે રામની નજીક આવ્યા ત્યારે માર્ગમાં ઉભેલા વાનરો તેમને પગે પડ્યા, તેમણે રામ સીતાની જય બોલાવી। જ્યારે સીતા બહુ નજીક આવી ગયા ત્યારે રામે કહ્યું કે તે મારી પાસે સીધા તરત જ ન આવે, પ્રથમ તેમણે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું છે। તે સાંભળીને વાનરો આઘાત અને નિરાશાથી દિગ્મૂળ બની ગયા, પણ તેમણે અગ્નિ પ્રગટ કરવા અને હોમવા માટે સૂકા લાકડા અને ઈંધન લાવવા માટે જવું પડ્યું। રાવણ સાથે કરાયેલા યુદ્ધમાં તેઓ શિલાઓ અને પર્વતો શિખરો પોતાના ખભા ઉપર ઉચકીને લાવ્યા હતા, પણ હવે તે વાનરોને સૂકા લાકડાનો ભાર પણ ખૂબ વજનદાર લાગતો, કારણ કે સીતાની અગ્નિ પરીક્ષાની નવી કસોટીની વાત સાંભળીને તેમના હૃદય શોકથી ભારે બની ગયા હતા. અલબત્ત રામ જાણતા હતા કે સીતાનું ચારિત્ર નિષ્કલંક છે, તે સદગુણોની મૂર્તિ છે. વિભીષણ, અંગદ, સુગ્રીવ અને બીજા જાણતા હતા કે આ અગ્નિ પરીક્ષા તો માત્ર જગતને ખાતરી કરાવી આપવા માટેની જ એક યોજના છે. હકીકત એવી હતી કે સીતા જે શક્તિરૂપ હતા તે શક્તિને જ્યારે તેઓ દંડકારણ્યમાં હતા ત્યારે અગ્નિમાં સ્થાપવામાં આવી હતી. લંકામાં તો સીતાનું માત્ર શરીર જ હતું, શક્તિને અગ્નિમાં રહેલા અગ્નિદેવ બધો સમય જાળવી રહ્યા હતા. હવે તેમને અગ્નિમાંથી પસાર થવાનું હતું, જેથી તે મૂર્તિમાન શક્તિ રૂપે સાચા સીતાના સ્વરૂપે પ્રગટ થાય. સીતાએ તે અગ્નિ પ્રવેશના વિધિને વધાવી લીધો, કારણ કે તેથી જગતને ખાતરી થાય કે તેમનું હૃદય વિશુદ્ધ અને નિષ્કલંક છે. અગ્નિની જ્વાળાઓને ઉછળતી જોઈને તે રાજી થાય, પણ લક્ષ્મણને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેમણે જ એ વિધિ ઉપર દેખરેખ રાખવાની હતી. સીતાએ પોતાની મૃદુ સલાહ વડે તેમને આશ્વાસન આપ્યું. હે લક્ષ્મણ, મારા લગ્ન દિવસે બ્રાહ્મણોએ પવિત્ર અગ્નિને પ્રજ્વલિત કરીને તે લગ્ન વિધિને પાવન બનાવ્યો હતો. આજે અગ્નિ મને નવીન જન્મ આપશે, હું રામ સાથે ફરી લગ્ન કરીશ. અગ્નિ બરાબર પ્રજ્વલિત કરજે, કારણ કે એમ કરવું તે જ યોગ્ય છે. સીતાના વિયોગ દુઃખને, પુનર્મિલન માટેની ઝંખનાને, ધર્મ પ્રત્યે તેમની વફાદારીને, ન્યાય પ્રત્યે તેમની આસક્તિને અને પરિસ્થિતિના તેમણે કરેલા બુદ્ધિયુક્ત પૃથક્કરણને જોઈને લક્ષ્મણ લાગણીવશ બની ગયા. આંસુ સારતા પ્રણમાંજલિ રચીને પૂજ્યભાવપૂર્વક તે મૌન ઉભા રહ્યા, કારણ કે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે તેમની પાસે કોઈ શબ્દ હતો જ નહીં. રામના મુખ સામે આંખોને સ્થિર કરીને તેમણે કાષ્ઠ ચિતા ખડકી અને પછી અગ્નિ ચેતાવી. ઉછળતી જ્વાળાઓને જોઈને સીતા મગરૂબી અનુભવી રહ્યા. મનમાં ભયનું નામ નિશાન ન હતું. તે અગ્નિ પ્રત્યે ચાલ્યા અને તેની સામે ઉભા રહીને તેમણે કહ્યું, હે બલિની પાવન આહુતિઓને સ્વીકારનાર દેવ, મારા સ્વામી રામ સિવાય મેં મન વચન કર્મથી કોઈનો વિચાર કર્યો નથી. હે વિશુદ્ધ બનાવનાર અગ્નિદેવ, તમે દરેક પ્રાણીના હૃદયમાં વસો છો. હું તમારામાં પ્રવેશ કરું છું ત્યારે તમે ચંદનની લુગડી જેવા શીતળ બની જશો. તેમણે રામને સાષ્ટાંગ પ્રણિપાત કરે અને પછી અગ્નિમાં પ્રવેશ કર્યો. અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને સાચા સીતાને લઈ આવ્યા અને જેમ ક્ષીરસાગરના દેવે લક્ષ્મીને વિષ્ણુને ચરણે સમર્પિત કર્યા હતા, તેમ સીતા રામને ચરણે સમર્પે. જેમ પૂરા ખીલેલા નીલકમલની પડખે સુવર્ણરંગી પોયણું શોભે, તેમ સીતા રામની ડાબી બાજુએ શોભી ઉઠે. પોતાનો આનંદ વ્યક્ત કરવા સ્વર્ગના દેવોને દુદુંબી અને શરણાઈઓ વગાડે. વિભીષણ ત્વરાપૂર્વક નગરીમાં ગયા અને પુષ્પક વિમાનમાં દિવ્યતાને યોગ્ય વસ્ત્રો અને રત્નજડિત આભૂષણો લઈ આવે. તેમણે તે રામની આગળ મૂક્યા. રામે કહ્યું કે તે મૂલ્યવાન વસ્તુઓને પુષ્પક વિમાનમાં ઊંચે આકાશમાં લઈ જાઓ અને અહીં નીચે એકઠા થયેલા લોકો ઉપર વરસાવો. વિભીષણે તે મુજબ કર્યું. પોતાની ઉપર અથવા નજીક જે વસ્તુઓ પડી તેમને વાનરોએ ઝડપી લીધી. રત્નોને તેમણે ભૂલથી પાકા રાતા ફળ માની લીધા. જ્યારે સ્વાદ પરથી તેમને માલુમ પડ્યું કે તે તો પથરા છે, ત્યારે તેમણે તે ચીજોને કંટાળાપૂર્વક ફેંકી દીધી. રામ અને સીતા તે ગમ્મતને માણી રહ્યા હતા. સહાનુભૂતિપૂર્વક તેઓ હસી રહ્યા હતા. ઘણા વાનરોએ અને રીંછોએ પોતાના હાથમાં આવેલા વસ્ત્રો પહેર્યા અને આભારપૂર્વક રામની પાસે આવ્યા. રંગબેરંગી વસ્ત્રો પહેરેલા તેઓ આનંદપૂર્વક નાચી રહ્યા હતા. રામે તેમની કદર કરી અને કૃપાપૂર્વક બોલ્યા, વાનરો, તમારી વીરતાથી અને તમારા પરાક્રમથી હું રાવણનો વિનાશ કરી શક્યો અને વિભીષણને લંકાની ગાદીએ બેસાડી શક્યો. હવે બધા તમારે ઘરે પાછા જઈ શકો છો. હું હંમેશા તમારી સાથે જ રહીશ. હવે તમારે ડરવાનું કોઈ કારણ નથી. રામે કૃપાપૂર્ણ અભિનય કરીને તેમને વચન આપ્યું કે સદા સર્વદા તમને મારી રક્ષા મળતી રહેશે. તમારે કોઈથી કે કશાથી પણ, કોઈ વિપત્તિથી પણ ડરવાનો પ્રસંગ ઉભો થશે નહીં. રામના પ્રેમથી વાનરો અને બીજા બધા આભારવશ બની ગયા. તેમનું મન વિચલિત બની ગયું. પૂજ્ય ભાવપૂર્વક પ્રણમાંજલિ રચીને તેઓ ઉભા રહ્યા અને બોલ્યા, તમારા શબ્દો તમારા પ્રભાવ સાથે સુસંગત છે. અમે તેથી ગૂંચવાડામાં પડી જઈએ છીએ, મૂગા બની જઈએ છીએ. અમે નબળા ક્ષુદ્ર પ્રાણીઓ છીએ. તમે અમારા રક્ષક અને માર્ગદર્શક છો. તમે ત્રિભુવનના સ્વામી છો. શું એક માખી ગરુડને મદદ કરવાનો દાવો કરી શકે? શું નાનકડો દીવો સૂર્યને પ્રકાશ આપવાનો દાવો કરી શકે? વાનરો રામને પગે પડ્યા. તેમની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો. વાનરો અને રીંછોને લાગ્યું કે વિદાય થવાની તેમની ગમે તેટલી અનિચ્છા હોય તો પણ રામની આજ્ઞા તો માનવી જ જોઈએ. હર્ષની અને શોકની સંમિશ્ર લાગણીઓ સાથે તેઓ પોતાના ઘરો તરફ વળે. તેઓ રામને મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા કે તમે અમને સતત આશીર્વાદ આપ્યા કરજો. મનમાં રામના રૂપને સ્થિર કરીને તેઓ ચાલે. નલ, સુગ્રીવ, વિભીષણ, હનુમાન અને બીજા નેતાઓ તથા યોદ્ધાઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા ન હતા. તેઓ રામના મુખ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને મૌન ઉભા પોતાની મનોવ્યથાને દબાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. તેમના પ્રેમનું અને આસક્તિનું ઊંડાણ જોઈને રામે તેમને પુષ્પક વિમાનમાં બેસાડ્યા, જે વિમાનમાં પોતે આરોહણ કરી રહ્યા હતા.